આત્ર ભગવાનને અર્જુનની પાછળ એટલી મહેનત કરવી પડી છે, એટલી મહેનત અલોકની પાછળ નહીં. યોગાભ્યાસ સિદ્ધ થતા લાવીને રાજ્ય લાવીને ત્યાં આશ્રમમાં બેસાડજો અલર્કને. તેમણે બધા અલર્ક અમારા સહજયોગ, સહજયોગ પ્રાપ્ત થતા જ અલર્કને જાતે સમાધિ ચલાવે ઉતારે એમ કરતા જ એક દિવસ ભગવાન દત્તાત્રે અલર્કને કહ્યું, તું આ સ્થાન યોગાભ્યાસી બની ગયો. અત્યાર સુધી તારા ત્રણ ભાઈઓની હામી લાઈનમાં બેસ્યો હતો, હવે તું એક જ લાઈનમાં બેસનાર થઈ ગયો. માટે એક લાઈનનો અધિકારી થયો છે. માટે હું તને કહું છું કે જામલા બંધુ સુબાહુને રાજ્યમાં તારા રાજ્યમાં જા, તારા બંધુને મળ. બંધાય તેનું નામ બંધુ છે, એ ભાઈ શબ્દ નથી લેખવું છું. જા તારા ભાઈને જન્મ જઈને મળે એવું નથી કહ્યું. શબ્દો પણ એમને આમ એની પાસે બહુ રહસ્ય છે. જા મળે બંધુ, જે બંધાય તેનું નામ બંધુ કહેવાય છે. આજે સુબાહુ બંધાઈ દો છે, એ મુક્ત યોગી છે. અત્યારે રાજ્યનું બંધન છે ને મુક્ત કર, જે બંધાયો છે ને મુક્ત કર. રાજ્યમાં જા, જ્યાં રાજ્યમાં જવાની વાત કરી અલર્ક પગપતિને રડવા માંડ્યા. સ્થાન યોગાભ્યાસી જ્ઞાની અલર્ક ભગવાન મારા મોટા ભી ભળે શું કે છે, યો સાંભળ્યો સમાધિ ભાષા. અલર્ક બોલે છે, ભગવાન મારા મોટા ભી ભળે રાજ્ય કરા, મારી રાજ્યમાં જવાની ઈચ્છા. જેવું આ જ્ઞાનની ભૂમિ વિવેક આવી ગયો, સંતોનો સમાગમ કર્યો, સત્સંગ કર્યો, એનામાં વિવેક આવી ગયો. જ્યારે સંતના સમાગમમાં હતો ત્યારે એમાં વિવેક નહોતો. કારણ એક વખતે એમ કહી દીધું ને વિવેક ખીણ, એટલે જા ધક્કો મારીને બહાર કાઢીશ. આ વિવેક આવ્યો, આ એનામાં વિવેક પ્રાપ્ત થયો સંતના સમાગમથી. એકદમ પૃથ્વીરાજજી કહ્યું ને આગળ, બિનુ સત્સંગ વિવેક ન હોય. દત્તાત્ર ભગવાનનો સમાગમ થયો એનામાં વિવેક. મોટા બી મારા ભલે રાજ્ય કરે, મારે રાજ્યમાં નથી ન ચાલે ભાઈ. એ બંધેલો છે, મુક્ત છે. જ્યાં તારો સ્મરણ તાર તૂટનાર નથી, અંતમાં તું મારી પાસે આવીશ. બહુ સમજાવતા એક જ દોહરામાં આ અલર્ક બહુ સુંદર બોલે છે. ભગવાન દત્તાત્રેના ચરણમાં પડી એક દોહરો બહુ સુંદર લખે છે અર્જુન. અલર્ક બોલે છે, અવધૂત લખે છે, પૂર્વ જન્મ શુક્રત ભળે ત્યારે ભક્ત થવાય, નહી તો વાતો માં વહી ને બહુધા જીવન જાય. પૂર્વ જન્મના સંસ્કારો સુકૃત હોય, અનેક જન્મ સંસિદ્ધિસ્તતો યાંતિ પરાંગતે ગીતા. અરે કેટલા પ્રમાણો છે આ લીલામતના દોહરા, કે ગુજરાતી કોઈ કાવ્ય નથી ભાઈ. એને મેં કહું ને બહુ જ બધું જ શાસ્ત્ર, એક દોહરો શાસ્ત્ર. પૂર્વ જન્મ શુક્રદ ભળે ત્યારે ભક્ત થવાય, અનેક જન્મ સંસિદ્ધિની કથા છે ગીતાની. નહીં તો આ કરવું છે, આ કરવું છે, એમ કહેશે કરવું છે, વિચાર છે. અરે છોકરા જ્યાં લાગે પડી જાય, છોકરા થયા વિશે આમ થાય થાય, એમ કરતા કરતા જિંદગી અંગમ કરી તમ પરી તમ મુંડમ દર્શન વિહીન અંજા તમ તુંડમ. હમણાં છે કે હવે ઓછું થઈ ગયું, દેખાતું ઊંચો ઉતરી ગયો, કશું નહીં. પછી કશું યાવદ સ્વસ્થ વિદમ કલે વરગ્રામ. ધર્મશાસ્ત્ર કહે છે ઇન્દ્રિયો સ્વસ્થ છે, બરાબર આંખે દેખાય છે. મૂર્તિઓ ઇતરા પછી હું નહીં આગળ દર્શન કરવાના. ઢોંક વળતી હોય તે દાદા કૃષ્ણને હું જોવાના. ઇન્દ્રિયો તે જ ચશ્માની જરૂર નથી, આંખે બરાબર દેખાય છે. યાવદ સ્વસ્થ વિદમ કરે વરગ્રામ. તારે મંદિરમાં, તારે ધર્મ, તારે આ રાધા પછી મારા નહીં ફરે. અંગમાં આ હાથમાં કંપ થઈ ગયા પછી નહીં, પછી નહીં ફરે મારા એક કે યાવદ સ્વસ્થ. કહું ને ઇન્દ્રિયો સ્વસ્થ છે, નહીં તો વાતો આવે બહુધા જીવન જાય. બે સમય ગયો, પ્રથમે પાર્જિતા વિદ્યા, દ્વિતીય પાર્જિતમ ધનમ, તૃતીય પાર્જિતમ પુણ્યમ, તો ચતુર્થે કિમ કરિષ્યતિ. 20 વર્ષની ઉંમરમાં જો ભણી જવાયું તો કલાસ પછી નહીં. દ્વિતીય પાર્જિતમ ધનમ, 20-40માં પૈસો સંપાદન થઈ ગયો તો થઈ ગયો, કલાશ તૃતીય પાર્જિતમ પુણ્યમ 40-30 વર્ષો 60 સુધીમાં ધર્મ જપ તપ માળા મંત્રો દેવ મંદિર તીર્થ યાત્રા જો આ થઈ ગયું 60 વર્ષમાં તો થયું, જો આમાં ના થયું આ ત્રણમાં એક તો ચતુર્થે કિંમ કરી શકે, 60 પછી હું કરવાનું કહો. આ ધર્મશાસ્ત્ર છે ભાઈ, એટલે એક શાસ્ત્રો છે બધા, એટલે યાવદ સ્વસ્થ વિધાન જ્યાં સુધી ઇન્દ્રિયો સ્વસ્થ છે ત્યાં સુધી ધર્મ સંપાદન કરી દેવું જોઈએ. પૂર્વ જન્મ ને એ પણ એમને એમ થતું નથી, પૂર્વ જન્મ સુકૃત ભય તો જ ભાઈને તમને કહ્યું તું વચમાં મારે ત્યાં સારા સારા પૈસા કરેલા અને પૈસા ભીગા જઈને શિક્ષમાં મૂકેલા, ત્યાં જ નાયા વગર મરી ગયા. સાચી વાત તમને કીધું છે. અરે મેં કહ્યું હોઉં, મેં એમને કહ્યું એકલાવો બેસવા ગયો તાર કે હવે કેવું કરો, જશે રૂપિયા કેન્સર મીની મળે છે અને 60 ઇંગા જમીનનું ઉત્પન્ન આવે છે, દર મહિને સરકાર તો બેઠા આપે જ છે. હવે તમે નોકરીમાંથી છૂટા, પેન્શન મળી જાય છે, જમીન છે, હવે આ યજમાન રત્ન છોડી દઉં, હું કાંઈ કાળા હાથ આખી જિંદગી પાસે જિંદગી કરું છું, અને પાછળ પૈસા છે જે બેંક મૂકેલા છે તેનું વ્યાજ આવવાનું છે, એ જે પૈસા મૂક્યા તેનું વ્યાજ આવવાનું છે. 200 રૂપિયા તો મહિને નક્કી જ છે, જીવશો ત્યાં સુધીને, અને જમીનનું ઉત્પન્ન છે 12 મહિને ચોખા દાળ જેટલા જોઈએ તેટલા તો ખેતીમાંથી આવે છે, કપાસ નાની પૈસા તો વધારે નહીં, પણ પાછલી ઉંમરમાં મરતા મરતા 3 વર્ષે 24 લાખની ગાયત્રી પુષ્ટન કરીને મરો તો સારું, તમે નહીં મરો મારા હવે નથી ફરી એક કે મરી ગયા એમને એમ. સાચી વાત સત્ય કહું છું, મહિને આટલી બધી સગવડ, એક સરકાર બેઠા બેઠા તરત જ આમ ઘેર આવીને મનીયો એટલે સહી કરીને દર્શન લઈ લેવાના, જમીનનું ઉત્પન્ન ઘરમાં અને પેલું જે મૂક્યું છે તેનું તો વ્યાજ, આટલી સુવિધા હોવા છતાં ચોળોદ કેવો છે મંડાવરાનો ઘાટ, અમાવાસ્યા પ્રતિપાત મહોદય અર્ધોદય કોઈ દાવો 35-70 પૈસા કરતા નથી. એમને આમ ગયા, આ બધું જઈને હોય કહી શકતી નહીં. શરીર સ્વસ્થ હોય ધર્મ સંપાદન કરી દેવું જોઈએ, એટલે પૂર્વ જન્મ સુકૃત ભળે એમને ન થાય, આ બધું નથી થાય. આ અલર્ક કે છે મહારાજ, અલર્ક ને વિદાયગીરી આપે છે, જા મારા બંધ સ્વબાહુને અલર્ક ભગવાન દત્તાત્રેયના પગમાં પડી ના દોહરો બોલો છે, મારા પૂર્વ જન્મ સુકૃત ભળે નહીં તો નહીં તો વાતો વા વહી બહુધા જીવન જાય. અલર્ક બોલે છે મહારાજ, એટલું તો નહીં પણ આ મારા જીવ આ શરીરની ચામડી ઉતારીને આ દેહનું ચામડી ઉતારું ને જૂતા ગુરુપદ ભાઈ જો તમારા પગની અંદર જૂતા મારા ચામડીના પહેરાઈ દો તો એ ભવ્ય ઋણ છે એ વજન છે, માતૃ ઋણ ગુરુ ઋણ ચોધાર આશીર્ રડે છે. કોઈને વળાવવા માટે ભગવાન દત્તાત્રે ઉમરો ઉતરાથી અલર્કને વળાવવા માટે ઈચ્છું. રાજાઓ તો ભલાવી ગયા, જ્ઞાન તો ભલભલાને આપ્યું, પણ નીચે ઉતરીને 4 ડગલા વળાવવા માટે ભાઈ જા ભાઈ જા એવું કોઈ રાજાને માટે નહીં, અલર્કને માટે ભગવાન આશ્રમ છોડી નીચે ઉતરા છે, કારણ માતૃપીઠ. ગૌરીશને અલર્ક જા અલર્ક જા અલગ ભગવાન ગંધરંજન ધીમે 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 સહ્યાદ્રીના શિખર ઉતરી આવે છે. આવતા જ એને એક મનમાં સુંદર વિચાર આવે, જો વિવેકીઓને વિચાર આવે છે, જ્ઞાનીઓને વિવેક વિચાર આવે છે, અજ્ઞાનીઓને નથી આવતો, અવિવેકીઓને વિચાર નથી આવતો, શેનો ઉપકાર. કલયુગની અંદર ઉપકારો બતાવે છે, કલયુગ ગ્રંથ કહેતો આવે છે, એક છે બધા ત્રણમાં મત એક, નાનામ નાનો સામાન્ય સામાન થોડામ થોડો જો કોઈ ઉપકાર કર્યો હોય ઉપકારને ભૂલવું નહીં. આ રામાયણ ભાગવત લીલામૃત સિદ્ધાંત, ઉપકાર જેને કર્યો છે એના ઉપકારને ભૂલવો જોઈએ, બેર ઘેરને બાજુ ઉપર મૂકી દેવું જોઈએ. રામાયણમાં ઉપકાર રામની ઉપર મોટા મોટો જો ઉપકાર કરે તો કઈ કઈ જગતમાં જન્મી ન હોત તો રામાયણનો આરંભ રામાયણ ન હોત આપણી પાસે. આપણે રામાયણ પાલન ન કરે, રામાયણની કથા ન કરે, રામાયણ સાંભળતી, રામાયણનું મૂળ જો હોય, રામાયણનું ઉદ્ભવ સ્થાન જો હોય તો કઈ કઈ છે,
કઈ કઈ ન હોત તો બીજું એટલું એ થાય કે અયોધ્યાની જે વંશાવળી આવત સૂર્યવંશના રાજાઓની, તેની અંદર અજના થયા દશરથ ને, દશરથના થયા રામ, રામના લવ, લવને લવ કૃષ્ણ, લવ કૃષ્ણ આ થયા. બસ એટલી જે બીજા રાજાઓની જે વંશાવળી ચાલી આવી એના અહીંયા આટલા વર્ષે, આટલા હજાર વર્ષે રાજ્ય કર્યું, આટલા હજાર પછી તને મરી ગયા, જંગલમાં ગયા, તને છોડો રાજ્ય ગાદી પર આવ્યો, તને આ કર્યું, બસ આટલું. પણ રામાયણ રામનો આદર્શ, રામનો આદર્શ જો જોવા મળ્યો હોય તો એક વાત છે કે કૈકેયી અયોધ્યાનું રામાયણમાં રામનું રામત્વ, રામાયણ ની અંદર બંધુનું બંધુત્વ, બંધુનું બંધુત્વ રામાયણમાં, ભરતનો ત્યાગ, ત્યાગ રામાયણમાં છે, ભરતનો ત્યાગ. જુઓ કૈકેયી ભરત હિતિકા, 14 વર્ષ રામ વનવાસી, ભરત માટે આ બધી ઉથલ પાથલ કરી નાખી કૈકેયી, ભરત રાજ્ય ગાદી પર ન બેઠો. બશેર ગોપુત્રમાં પલાવી રાત પીને નંદી ગ્રામમાં પડી ગયો, પાદુકા મૂકીને સિંહાસન, સિંહાસન પર રામની પાદુકાઓ મૂકી 14 વર્ષો જવની રાત પીને ગોમૂત્રમાં પલાવી પીને રહ્યો. અને એ જયારે સરકાર 14 વર્ષની અવધિ પૂરી થઈ અને કૈકેયીને પ્રણામ, કૌશલ્યાની છે કૈકેયીને પ્રણામ, ઉપકાર જેનો હોય તેને પ્રણામ, કલ્લા કલા કૈકેયીને પ્રણામ કલ્લા કલા. કારણ કે કૈકેયી ન હોત તો રામ અને રામનો રામાયણ આદર્શ ન હોત. ભરતનો ત્યાગ, રામનું રામત્વ, બંધુનું બંધુત્વ, પંચેશ ઉતરાયા પછી ઇન્દ્ર શાંતિ કરી, દેશ દેશના તમામ રાજાઓ અયોધ્યાની અંદર, પ્રસિદ્ધ મહારાજ બધા, સીતારામ રાજ્ય ગાદી પર બેઠા છે, સુવર્ણ કલશથી બ્રાહ્મણોએ અભિષેક કરી દીધો. અયોધ્યાના દરબારમાં સીતારામ રામનો રાજ્યાભિષેક, અને પેલો દાસ બેઠો છે નીચે, દાસ નીચે બેઠો છે એમ, એક પગ નીચે એક પગ ઊંચો, જય જય રઘુવીર સમર્થ, જય જય રઘુવીર સમર્થ, એમ ખાલી નાખે તો ધીરે નજર નાખે તો માં સમાય. સીતારામના દર્શન, રામ રાજ્યાભિષેક દર્શન, પ્રજા આંખો ભરી ભરીને રામને સીતાને જોઈ રહી છે, અને એમાં નીચે બેઠેલા એ વિચાર કર્યો, કહો અત્યારે આખ્યાન જોઈ હનુમાનીએ જ્ઞાનીના અગ્રગણ્યમ ને બુદ્ધિમતા અંબરિષ્ઠમ જોયું, બધા જોયા. પણ જેના જો આ રાજ્યાભિષેક થાય છે રામનો, એ રાજ્યાભિષેકનો પાયો કઈ છે, પાયાની ઈંટ કઈ છે? રામ રાજ્યાભિષેકના પાયાની ઈંટ દેખાતી નથી. કોણ વિચાર કરશે પેલો નીચે બેઠો છે તે હનુમાન, રામનો રાજ્યાભિષેક થયો તો બધા જોયે છે, પણ રાજ્યાભિષેકના પાયાની ઈંટ કઈ છે? અને મારે સહેજ ઊંચો થયો, એની દ્રષ્ટિ તો વિશાળ ને, દીર્ઘ દ્રષ્ટિ, બોલા ચાલ્યા ઉભો થઈ ગયો, સરકારના દર્શન કરી રહ્યા છે બધા, અંતમ ફરી ગયો, કોઈ જગાએ દેખાય કોણ પાયાની ઈંટ? રામ રાજ્યાભિષેકના પાયાની ઈંટ કોઈ જગાએ દેખાતી નથી. પાયાની ઈંટ કોણ છે? ભરત. રામ રાજ્યના પાયાની ઈંટ ભરત છે, ભરત કોઈ જગાએ દેખાતો. ફરી વાર વધે ઝડપી હનુમાનજી ધીમે ધીમે આવ્યા હતા, તો આવશે હશે ને સીતારામ બેઠેલા નીચે, ખેત પાછળ નીચે લાંબા પગ કરી દીધેલા, સિંહાસનની જગા પાછળની ખાડી ત્યાં લાંબા પગ કરી બેઠેલા, ને હાથમાં એક દંડ હતો, એ દંડ શેનો? તો છત્રનો. રામ રાજ્યાભિષેક બેઠા છે, એના માથા પર જે છત્ર છે એ છત્રનો દંડ એની પાસે હતો, ભરતની પાસે ભરત બીજું કઈ પાછળ નીચે બેસેલો ખૂણામાં એમ એમ દંડ ધારી એમ સાચી હજારો લોકો સીતારામ ના દર્શન કરે નીચે બેઠા બેઠા મળ્યા નીચે લાંબા પગ કરીને બેઠી હનુમાનજી જોયું એકદમ પ્રશાન ભરત કેમ અહીંયા બેઠો છું તું બરાબર અરે હોય આ બધા આગળ આગળ મારું એક પણ કૃત્ય એક પણ કાર્ય ભર્યું એવું નથી હનુમાન આગળ આવી શકું સીતારામની આગળ સીતારામની સામે આવીને હું દર્શન કરી શકું એવું મારું એક પણ કાર્ય એક પણ કૃત્ય મારા જીવનમાં કોઈ પણ વસ્તુ સારી કરી નથી મારા પાપે મારી માહે મારી જે મારા મોટાભાઈ સરકારને મોટાભાઈને